એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે આપણી આજની આ જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક ખરેખર બહુ પ્રભાવશાળી પુસ્તકની ચર્ચા કરવાના છીએ, એરિક રાઈસનું ધ લીન સ્ટાર્ટઅપ.
હા, નમસ્કાર. અને આ પુસ્તક મતલબ સ્ટાર્ટઅપ દુનિયામાં તો જાણે ક્રાંતિ જેવું લાવ્યું છે, પણ મને લાગે છે કે એના સિદ્ધાંતો કોઈ પણ નવા કામ માટે, કોઈ પણ નવા વિચાર માટે એટલા જ મહત્વના છે.
બિલકુલ, ખાસ કરીને અત્યારના સમયમાં, ખરું ને?
જ્યાં બધું કેટલી ઝડપથી બદલાય છે. પેલી જૂની રીતો, લાંબી લાંબી યોજનાઓ બનાવવી, મોટું બજેટ ફાળવવું,
અને પછી ખબર પડે કે બધું પાણીમાં ગયું, કારણ કે જે બનાવ્યું એ કોઈને જોઈતું જ નહોતું.
આ પુસ્તક આ જ સમસ્યાનું સમાધાન આપે છે. કેવી રીતે ઓછામાં ઓછો બગાડ કરીને, ઝડપથી શીખીને સફળ થવાની શક્યતા વધારવી.
તો ચાલો આ લીન વિચાર શું છે અને એ આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે એની ઊંડાણપૂર્વક વાત કરીએ. પહેલાં એ જાણીએ કે આ પુસ્તક પાછળના વિચારક કોણ છે. એરિક રાઈસ સિલિકોન વેલીનું મોટું નામ છે, ખરું?
હા, ચોક્કસ. એરિક રાઈસ એક સફળ ઉદ્યોગ સાહસિક, બ્લોગર અને લેખક છે. પણ એમની ખાસ વાત એ છે કે એમના વિચારો માત્ર પુસ્તકીય નથી, એમણે પોતે સ્ટાર્ટઅપ બનાવ્યું છે, ચલાવ્યું છે.
ઓહ, એટલે પ્રેક્ટિકલ અનુભવ.
બિલકુલ. IMVU નામની એક કંપની હતી, 3D અવતારવાળી સોશિયલ નેટવર્કિંગ સાઇટ. એના તેઓ સહસ્થાપક અને CTO હતા, એટલે એમણે બધું જોયું છે, સફળતા, નિષ્ફળતા, પડકારો. અને કહેવાય છે કે લીન સ્ટાર્ટઅપના ઘણા સિદ્ધાંતો તો એમના IMVUના અનુભવોમાંથી જ, ખાસ કરીને ત્યાં થયેલી ભૂલોમાંથી જ જન્મ્યા છે. એમને સમજાયું કે ગ્રાહકોને ન જોઈતા ફીચર્સ પાછળ સમય બગાડવો કેટલો પીડાદાયક છે.
એટલે એમનો દ્રષ્ટિકોણ યુનિક છે. એક બાજુ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ, એટલે પ્રોસેસ અને ઓપ્ટિમાઇઝેશન પર ધ્યાન, અને બીજી બાજુ રિયલ વર્લ્ડ સ્ટાર્ટઅપનો અનુભવ.
સાચી વાત. અને એમણે જાપાનની ટોયોટાની લીન મેન્યુફેક્ચરિંગ ટેકનિકમાંથી પણ પ્રેરણા લીધી. એ ઉત્પાદનના સિદ્ધાંતોને સ્ટાર્ટઅપની અનિશ્ચિત દુનિયામાં લાગુ કર્યા. પુસ્તક પહેલાં એમણે પોતાના બ્લોગ સ્ટાર્ટઅપ લેસન્સ લર્ન્ડ પર આ વિચારો મૂક્યા હતા અને ઘણો મોટો સમુદાય ઊભો કર્યો હતો. એટલે આ કોઈ હવામાંથી આવેલો વિચાર નથી.
ઓકે, તો પુસ્તકનો મુખ્ય આઈડિયા શું છે, એકદમ ટૂંકમાં કહેવું હોય તો?
મુખ્ય આઈડિયા એ છે કે સ્ટાર્ટઅપ શરૂ કરવું અને ચલાવવું એ કોઈ કળા કે નસીબનો ખેલ નથી, પણ એક મેનેજમેન્ટ ડિસિપ્લિન છે, એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
વૈજ્ઞાનિક પદ્ધતિ સ્ટાર્ટઅપ માટે?
હા. રાઈસ કહે છે કે સ્ટાર્ટઅપનો મુખ્ય ધ્યેય કોઈ પ્લાન પૂરો કરવાનો કે પૈસા કમાવાનો નથી. મુખ્ય ધ્યેય છે શીખવાનો. એ શીખવાનું કે એક ટકાઉ, લાંબો સમય ચાલી શકે એવો બિઝનેસ કેવી રીતે બનાવવો.
શીખવાનું મતલબ માર્કેટ રિસર્ચ જેવું?
એનાથી વધુ. રાઈસ એને પ્રમાણિત શિક્ષણ, વેલિડેટેડ લર્નિંગ કહે છે. મતલબ ધારણાઓ પર આધાર રાખવાને બદલે વાસ્તવિક ગ્રાહકો પાસેથી વાસ્તવિક ડેટા દ્વારા શીખવું.
ઓકે.
અને આ શીખવાની પ્રક્રિયા માટે એમણે એક સાયકલ, એક લૂપ આપ્યું છે. બિલ્ડ, મેઝર, લર્ન.
બિલ્ડ, મેઝર, લર્ન.
એટલે કે
તમે તમારા આઈડિયાને ફટાફટ કોઈ પ્રોડક્ટ કે ફીચરમાં ફેરવો.
બિલ્ડ.
પછી જુઓ કે ગ્રાહકો એનો ઉપયોગ કેવી રીતે કરે છે, શું પ્રતિભાવ આપે છે એ માપો.
મેઝર.
અને એ ડેટાના આધારે શીખો કે આગળ શું કરવું, આ જ રસ્તે ચાલવું, પરસિવિયર કે દિશા બદલવી, પીવેટ.
રસપ્રદ. એટલે લાંબી યોજનાઓ બનાવવાને બદલે નાના નાના પગલાં ભરીને, સતત શીખતા રહીને આગળ વધવાનું.
બરાબર. અને આ સ્ટાર્ટઅપ શબ્દનો અર્થ પણ રાઈસ બહુ વ્યાપક રાખે છે. ખાલી ટેક કંપની નહીં, કોઈ પણ સંસ્થા, મોટી કંપનીનો નવો વિભાગ, કોઈ સામાજિક સંસ્થા, સરકારી યોજના, જે અત્યંત અનિશ્ચિતતામાં કંઈક નવું સર્જન કરી રહી છે, એ બધા માટે આ સિદ્ધાંતો લાગુ પડે છે.
કારણ કે મૂળ પડકાર તો અનિશ્ચિતતાનો જ છે. ચાલો તો આ બિલ્ડ, મેઝર, લર્ન સાયકલને થોડું વધારે સમજીએ. શરૂઆત ક્યાંથી કરવી? બિલ્ડથી. ખરેખર તો શરૂઆત એક પગલું પાછળથી થાય છે, વિઝનથી. કંઈ પણ બનાવતા પહેલા તમારે તમારી લીપ ઓફ ફેથ ધારણાઓ ઓળખવાની છે. મતલબ એવી કઈ પાયાની માન્યતાઓ છે જેના પર તમારો આખો આઈડિયા ટકેલો છે.
લીપ ઓફ ફેથ ધારણાઓ જેમ કે?
મુખ્યત્વે બે. પહેલી, મૂલ્ય પૂર્વધારણા, વેલ્યુ હાઇપોથિસિસ. શું તમે જે બનાવી રહ્યા છો તેનાથી ગ્રાહકને ખરેખર કોઈ ફાયદો થશે? શું એમના માટે કોઈ સમસ્યા હલ થશે? શું એ મૂલ્યવાન છે?
અને બીજી
વૃદ્ધિપૂર્વ ધારણા, ગ્રોથ હાઇપોથિસિસ. જો તમારું પ્રોડક્ટ મૂલ્યવાન હોય તો પણ નવા ગ્રાહકો એના સુધી કેવી રીતે પહોંચશે? કેવી રીતે એનો ફેલાવો થશે?
ઓકે, એટલે કોડ લખવાનું શરૂ કરીએ કે મશીન વસાવીએ એ પહેલા આ બે સવાલોના જવાબ શોધવા જરૂરી છે. પણ એ કેવી રીતે શોધવાના?
ઓફિસમાં બેસીને નહીં. રાઈસ ભારપૂર્વક કહે છે, બિલ્ડિંગની બહાર નીકળો, ગેટ આઉટ ઓફ ધ બિલ્ડિંગ. જાતે જાઓ, ગ્રાહકોને મળો, એમને જુઓ, એમની સાથે વાત કરો. પણ ખાલી વાતો નહીં,
તો
પ્રયોગો. હા, આ ધારણાઓને ચકાસવા માટે પ્રયોગો કરવાના. અને અહીં જ પેલો બહુ જાણીતો કન્સેપ્ટ આવે છે, મિનિમમ વાયેબલ પ્રોડક્ટ, MVP.
MVP, હા, આ શબ્દ તો બહુ સાંભળ્યો છે. પણ ઘણીવાર એમ સમજાય છે કે એ એટલે બસ એક અધગચરું, જલ્દી બનાવી દીધેલું પ્રોડક્ટ, એવું છે?
ના ના, એ બહુ મોટી ગેરસમજ છે. MVP એટલે ઓછામાં ઓછા ફીચરવાળું પ્રોડક્ટ નહીં. MVP એટલે ઓછામાં ઓછા પ્રયત્ને વધુમાં વધુ શીખવા માટે બનાવેલું પ્રોડક્ટ. એક સાધન છે તમારી પેલી ધારણાઓ ચકાસવાનું.
કોઈ ઉદાહરણ આપશો તો વધુ સ્પષ્ટ થશે.
ચોક્કસ. દાખલા તરીકે ઝેપોઝ, જે ઓનલાઈન જૂતા વેચે છે. શરૂઆતમાં એના સ્થાપકે કોઈ મોટી ઇન્વેન્ટરી નહોતી રાખી. એમણે શું કર્યું, નજીકની દુકાનોમાં જઈને જૂતાના ફોટા પાડ્યા અને વેબસાઇટ પર મૂકી દીધા.
અચ્છા.
હા, પછી જ્યારે કોઈ ઓર્ડર આવે ત્યારે એ દુકાને જઈને જૂતા ખરીદી લાવે અને ગ્રાહકને મોકલી દે. આ એમનું MVP હતું. આનાથી શું શીખવા મળ્યું કે શું લોકો ઓનલાઈન જૂતા ખરીદવા તૈયાર છે કે નહીં? આખી પ્રક્રિયામાં ક્યાં તકલીફ પડે છે, આ બધું કોઈ મોટો સ્ટોક લીધા વગર જ ખબર પડી ગઈ.
વાહ, અને ડ્રોપબોક્સનું ઉદાહરણ પણ છે ને, એમણે તો પ્રોડક્ટ બનાવ્યા પહેલા જ એક વિડીયો બનાવ્યો હતો.
બરાબર, એમણે એક સિમ્પલ વિડીયો બનાવ્યો જેમાં સમજાવ્યું કે એમનું ફાઇલ સિંકિંગ સોફ્ટવેર કેવી રીતે કામ કરશે. એ વિડીયો એટલો ચાલ્યો કે હજારો લોકોએ પ્રી રજિસ્ટર કર્યું. આનાથી એમને ખાતરી થઈ ગઈ કે લોકો આ વસ્તુ ઈચ્છે છે. આ પણ એક MVP જ કહેવાય, જેણે એમની વેલ્યુ હાઇપોથિસિસ સાબિત કરી.
એટલે બિલ્ડ ફેઝમાં આવું કંઈક બને છે, પછી મેજર ફેઝ આવે, બરાબર, માપવાનો તબક્કો.
હા, અહીં તમે જુઓ છો કે લોકો તમારા MVP સાથે શું કરે છે. ડેટા ભેગો કરો છો, પણ શું માપવું એ બહુ અગત્યનું છે. રાઈસ અહીં ઇનોવેશન અકાઉન્ટિંગની વાત કરે છે.
ઇનોવેશન અકાઉન્ટિંગ એટલે હિસાબ કિતાબ?
પરંપરાગત હિસાબ કિતાબ નહીં. અહીં ફોકસ એવા મેટ્રિક્સ પર છે જે તમને ખરેખર કંઈક ઉપયોગી માહિતી આપે. રાઈસ વેનિટી મેટ્રિક્સથી સાવધાન કરે છે.
વેનિટી મેટ્રિક્સ એટલે જે સારા દેખાય પણ કામના ન હોય.
બરાબર. જેમ કે તમારી વેબસાઇટ પર કુલ કેટલા લોકો આવ્યા, કે તમારી એપ કેટલી વાર ડાઉનલોડ થઈ. આ આંકડા મોટા દેખાઈ શકે, પણ એનાથી ખબર ના પડે કે લોકો ખરેખર પ્રોડક્ટ વાપરે છે કે નહીં, એમને ગમે છે કે નહીં.
તો કેવા મેટ્રિક્સ માપવા જોઈએ?
એક્શનેબલ મેટ્રિક્સ, એવા માપદંડ જે કારણ અને અસર બતાવે. દાખલા તરીકે, કેટલા લોકો જે સાઇન અપ કરે છે એમાંથી ખરેખર અઠવાડિયા પછી પણ એપ વાપરે છે. કેટલા ફ્રી યુઝર્સ પૈસા ચૂકવીને પ્રીમિયમ યુઝર બને છે. આનાથી ખબર પડે કે પ્રોડક્ટમાં દમ છે કે નહીં.
એટલે ઇનોવેશન અકાઉન્ટિંગ એટલે પહેલા MVP થી બેઝલાઇન ડેટા મેળવો, પછી પ્રોડક્ટમાં ફેરફાર કરીને જુઓ કે એક્શનેબલ મેટ્રિક્સ સુધરે છે કે નહીં.
અને જો ન સુધરે તો આવે લૂપનો ત્રીજો અને સૌથી મહત્વનો ભાગ, લર્ન, એટલે કે શીખવું અને નિર્ણય લેવો.
નિર્ણય એટલે કે પિવેટ કરવું કે પરસીવિયર કરવું.
એકદમ સાચું. ડેટા શું કહે છે? જો મેટ્રિક્સ સુધરી રહ્યા હોય તો મતલબ તમે સાચા રસ્તે છો, તો એ જ દિશામાં આગળ વધો, પરસીવિયર. પણ જો ઘણા પ્રયત્નો પછી પણ મેટ્રિક્સ ન સુધરે તો કદાચ તમારી મૂળ ધારણા જ ખોટી હતી. તો હવે વ્યૂહરચના બદલવાનો સમય છે. આને કહેવાય પિવેટ.
ઘણા લોકો પિવેટને નિષ્ફળતા માને છે,
પણ રાઈસ કહે છે કે એ નિષ્ફળતા નથી, એ તો શીખવાનો એક ભાગ છે. પિવેટ એક માળખાગત વ્યૂહાત્મક ફેરફાર છે જે તમે મેળવેલા જ્ઞાનના આધારે કરો છો. તમે તમારી પ્રોડક્ટ, ગ્રાહક વર્ગ કે બિઝનેસ મોડેલ વિશે કોઈ નવી ધારણા ચકાસવા માટે દિશા બદલો છો.
એના કોઈ પ્રકારો છે પિવેટના?
હા, ઘણા છે. જેમ કે તમે શોધો કે તમારા પ્રોડક્ટનું એક નાનકડું ફીચર જ સૌથી વધુ લોકપ્રિય છે, તો તમે બાકી બધું છોડીને માત્ર એ ફીચર પર જ ફોકસ કરો. આને ઝૂમ ઇન પિવિટ કહેવાય. અથવા તમને લાગે કે પ્રોડક્ટ સારો છે પણ ખોટા લોકોને વેચી રહ્યા છો, તો તમે ગ્રાહક વર્ગ બદલો. એ કસ્ટમર સેગમેન્ટ પિવિટ.
સમજાયું. એટલે આ બિલ્ડ મેજર લર્નનું ચક્કર સતત ફરતું રહેવું જોઈએ, અને જેમ બને તેમ ઝડપથી.
હા, સ્પીડ બહુ જ મહત્વની છે. જેટલી ઝડપથી તમે આ લૂપ પૂરો કરશો, એટલી ઝડપથી શીખશો. અને જેમ તમે શીખતા જાઓ અને વૃદ્ધિ પામો, પછીના તબક્કા માટે પણ રાઈસ પાસે વિચારો છે.
જેમ કે
નાના બેચમાં કામ કરવું. ભલે મોટો જથ્થો એકસાથે બનાવવો કાર્યક્ષમ લાગે, પણ નાના ટુકડાઓમાં કામ કરવાથી ભૂલો જલ્દી પકડાય, ફીડબેક ઝડપી મળે અને બગાડ ઓછો થાય. સોફ્ટવેરવાળા અને સતત જમાવટ કહે છે.
અને વૃદ્ધિ માટે પણ કંઈક હતું ને, ગ્રોથ એન્જિન.
હા, ત્રણ મુખ્ય વૃદ્ધિ એન્જિનની વાત કરે છે. સ્ટીકી એન્જિન, ગ્રાહકોને લાંબો સમય જાળવી રાખવા પર ફોકસ, જેમ કે સબસ્ક્રિપ્શન. વાયરલ એન્જિન, એક ગ્રાહક બીજાને લાવે, જેમ કે સોશિયલ મીડિયા. અને પેડ એન્જિન, પૈસા ખર્ચીને ગ્રાહક મેળવવા, જેમ કે જાહેરાતો. સ્ટાર્ટઅપે કોઈ એક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
અને કંપની મોટી થાય પછી પણ આ લીન વિચાર ચાલુ રાખી શકાય?
હા, એ જરૂરી છે. એના માટે 5 વાઇઝ જેવી ટેકનિક વાપરી શકાય. કોઈ પણ સમસ્યા થાય તો 5 વાર કેમ પૂછીને મૂળ કારણ સુધી પહોંચવાનું. અને મોટી કંપનીઓ પણ પોતાની અંદર નાની સ્વાયત્ત ટીમો બનાવીને ઇનોવેશન સેન્ડબોક્સમાં આ લીન પદ્ધતિઓ અપનાવી શકે છે. જીઈએ કર્યું હતું એમના ફાસ્ટવર્ક્સ પ્રોગ્રામમાં.
સરસ. તો આટલી ચર્ચા પછી જો મુખ્ય મુદ્દા તારવવા હોય તો કયા કહી શકાય? મને પહેલો મુદ્દો એ લાગે છે કે પ્રગતિ એટલે પ્રમાણિત શિક્ષણ, બીજું કંઈ નહીં.
બરાબર. તમે કેટલા ફીચર બનાવ્યા એ નહીં, પણ ગ્રાહક વિશે, બજાર વિશે કેટલું પાક્કું શીખ્યા, એ જ સાચી પ્રગતિ છે. અને આપણા સંસાધનો મર્યાદિત હોય ત્યારે આ વિચાર બહુ મહત્વનો છે. ખોટી દિશામાં મહેનત ન થવી જોઈએ.
બીજો મુદ્દો એ બિલ્ડ મેજર લર્ન ફીડબેક લૂપ પોતે જ. એ જ એન્જિન છે જે અનિશ્ચિતતામાં રસ્તો બતાવે છે, અને એને ઝડપથી ચલાવવું એ ધ્યેય છે.
ત્રીજું, MVP એટલે શીખવાનું સાધન, અધૂરું પ્રોડક્ટ નહીં. એનો હેતુ પરફેક્શન નથી, પણ ઓછામાં ઓછા બગાડ સાથે વધુના વધુ શીખવાનો છે. આપણે ઘણીવાર પરફેક્ટની રાહ જોવામાં જ રહી જઈએ છીએ.
ચોથું, પિવટ એ હાર નથી પણ સ્માર્ટ વ્યૂહરચના છે. શીખેલા પાઠના આધારે દિશા બદલવી એ બુદ્ધિનું કામ છે. આ વિચાર ઉદ્યોગ સાહસિકો માટે બહુ જ રાહત આપનારો છે.
અને પાંચમો, આ બધાનો સાર એ છે કે બગાડ ટાળો. સમય, પૈસા, મહેનત, આ બધું એવી વસ્તુ બનાવવામાં ન વેડફાવવું જોઈએ જેની કોઈને જરૂર જ નથી. આ જ લીન ફિલોસોફીનો પાયો છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો ખરેખર યાદ રહી જાય તેવા છે, થોડા શેર કરીએ?
હા, ચોક્કસ.
એક જે મને બહુ ગમે છે, જીતવાનો એકમાત્ર રસ્તો બીજા કોઈ કરતા વધુ ઝડપથી શીખવાનો છે. આજના જમાનામાં આનાથી વધુ સાચું શું હોઈ શકે? તમારી પાસે બીજું બધું હોય પણ જો શીખવાની ઝડપ ઓછી હશે તો પાછળ રહી જશો.
સાચી વાત. અને MVP ની પેલી વ્યાખ્યા પણ બહુ સ્પષ્ટ છે. મિનિમમ વાયબલ પ્રોડક્ટ એ નવા ઉત્પાદનનું તે સંસ્કરણ છે જે ટીમને ઓછામાં ઓછા પ્રયત્નો સાથે ગ્રાહકો વિશે મહત્તમ પ્રમાણમાં પ્રમાણિત શિક્ષણ એકત્રિત કરવાની મંજૂરી આપે છે. અહીં ફોકસ મહત્તમ શિક્ષણ પર છે. અને પેલું ગ્રાહકોવાળું વાક્ય પણ, આપણે શીખવું જોઈએ કે ગ્રાહકો ખરેખર શું ઈચ્છે છે. તેઓ શું કહે છે તે નહીં, અથવા આપણે શું વિચારીએ છીએ કે તેઓ ઈચ્છે છે તે નહીં. ઘણીવાર લોકો કહે કંઈક અને કરે કંઈક બીજું, એટલે એમના વર્તનને માપવું, ડેટા જોવો, એ જ સાચો રસ્તો છે.
આ બધી વાતોનો વ્યવહારો ઉપયોગ શું? સ્ટાર્ટઅપ શરૂ કરનારા માટે તો આ ગીતા જેવું પુસ્તક છે, પણ બીજા કોને કામ લાગી શકે?
અરે, ઘણા બધાને. દેખીતી રીતે સ્ટાર્ટઅપ સ્થાપકો માટે તો છે જ. MVP બનાવો, મેટ્રિક્સ ટ્રેક કરો, પિવટનો નિર્ણય લો. પણ જેમ આપણે વાત કરી, આ વિચારો બહુ વ્યાપક છે.
જેમ કે મોટી કંપનીઓમાં પ્રોડક્ટ મેનેજરો.
હા, કોઈ નવું મોટું ફીચર બધા માટે લોન્ચ કરતા પહેલા એને નાના ગ્રુપ પર MVP તરીકે ટેસ્ટ કરી શકાય. એની સફળતા ખાલી પૈસાથી નહીં, પણ શું શીખ્યા એના આધારે પણ માપી શકાય. નાની ટીમો બનાવીને એમને છૂટ આપી શકાય.
અને સામાજિક ક્ષેત્રમાં, NGO કે ચેરિટી માટે,
એમના માટે તો આ ખૂબ જ ઉપયોગી છે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો સીધો મોટા પાયે કરવાને બદલે નાનો પાયલટ પ્રોગ્રામ MVP કરો. જુઓ કે ખરેખર ધારેલી અસર થાય છે કે નહીં. ડેટા ભેગો કરો, પછી જ એને મોટો કરો. આનાથી પૈસા અને મહેનત બચે.
અને શું લાગે છે, આપણે અંગત જીવનમાં પણ આનો ઉપયોગ કરી શકીએ?
કેમ નહીં. કોઈ નવી સ્કિલ શીખવી હોય, કારકિર્દી બદલવી હોય, કોઈ શોખ કેળવવો હોય, સીધો મોટો નિર્ણય લેવાને બદલે નાનો પ્રયોગ કરો. જુઓ કે તમને ગમે છે, તમે એમાં સારા છો. મેઝર, એનાથી શીખો, લર્ન, પછી નક્કી કરો કે આગળ વધવું કે કંઈક બીજું કરવું. બિલ્ડ, મેઝર, લર્ન બધે લાગુ પડે.
ખૂબ સરસ. જો મારે આ પુસ્તકમાંથી એક છેલ્લો વિચાર લેવાનો હોય તો એ છે કે એણે ઉદ્યોગ સાહસિકતા વિશેની મારી માન્યતા બદલી. પહેલાં એમ લાગતું કે બસ એક જોરદાર આઈડિયા હોવો જોઈએ અને પછી એને પૂરો કરવા મહેનત કરવાની. પણ હવે સમજાય છે કે સારો આઈડિયા હોવો પૂરતો નથી, એ આઈડિયાને બજારની કસોટી પર પાર ઉતારવો અને સતત શીખતા રહેવું એ વધુ જરૂરી છે. પ્રશ્ન, શું હું આ બનાવી શકું કરતા શું મારે આ બનાવવું જોઈએ અને લોકોને શું જોઈએ છે એ હું કેવી રીતે જાણી શકું, વધુ મહત્વના છે.
અને મારા માટે સૌથી મોટી વાત એ છે કે આ પુસ્તકે નવીનતા, ઇનોવેશનને વધુ સુલભ બનાવી છે. એણે બતાવ્યું કે નવું સર્જન કરવું એ કોઈ જાદુઈ પ્રક્રિયા નથી, પણ એક પદ્ધતિ છે, એક વિજ્ઞાન છે જે શીખી શકાય છે અને અપનાવી શકાય છે. ઉત્પાદનના સિદ્ધાંતોને આટલી અસરકારક રીતે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં લાગુ કરવું એ ખરેખર કમાલની વાત છે. એ આપણને માત્ર સલાહ નથી આપતું, પણ વિચારવાની એક નવી રીત આપે છે, બગાડ અટકાવવાની અને ખરેખર મૂલ્યવાન કંઈક બનાવવાની રીત.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.